શ્રી ગઢડા અંત્યનો બીજું વચનામૃત સંવત 1882 જયેષ્ઠ સુધી છઠને દિવસ સ્વામી દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફરિયાને વિશે બાજોટ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોરીપાત બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાદને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચેતન જુદો થઈ જાય છે તે પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વે પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિ જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ ટળતી નથી, તેનું શું કારણ હશે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી અને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને એમ ભાસે છે જે જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાઈ જાય છે તેવને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે, જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય અને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય અને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે, માટે જે સમજ્યું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખવું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય, જેમ કોઈ ગૃહસ્થ હોય તેને પોતાની માતા બોન અથવા દીકરી અથવા અતિ સ્વરૂપમાન હોય તેને જોઈને જો ભૂંડોઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય? તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ, અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે, તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજન અને વ્રત આદિ કે કરીને તો હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાવ છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો શા માટે? જેવી શ્વેતદ્વીપમાં સભા છે અને જેવી ગોલોક વૈકુંઠલોકને વિશે સભા છે અને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે તે સમ સા સારું ખાવા પડે છે, જે સર્વને એવું અવલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હિત રહે છે તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષ વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દૃઢપણે પ્રતીતિ થતી નથી, તે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહ જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાળી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે, તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ ઝીણી છે અને બીજાને તો સમજ્યામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. ઇતિવચનામૃત 2 અને 236 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે.